ભગવાન શિવ રામકથાનો અનુરાગ, ભગવાન રામ પોતાના ઈષ્ટદેવ છે અને એમની પરમ ભક્તિને ઉમા આગળ વ્યક્ત કરે છે કે જ્યારે તે તારા પિતાના યજ્ઞની અંદર આત્મવિલોપન કર્યું ત્યાર પછીથી હું દુઃખી થઈને વિચરતો હતો, પણ નીલ પર્વતના ચાર શિખરો ની સુંદર શોભા જોઈને ત્યાં મારું મન લાગી ગયું. સુંદર સરોવર હતું એ ચારે નીલ પર્વતના શિખરો ઉપર આંબો, પીપળો, વડ અને પીપર આ ચાર સરસ મજાના વૃક્ષો હતા. ત્યાં મારું મન લાગી ગયું અને એ જગ્યાએ એ જે સરોવર હતું એ શીતલ અમલ સરોવરનું જળ ખૂબ જ શીતળ સ્વચ્છ, અમલ એટલે મધુર અને મીઠું મીઠું પાણી હતું. જલજ બિહગ વિપુલ અનેક રંગના જાત જાતના કમળ ખીલેલા. એક જ જાતના કમળ હોય ને આમ જોઈએ તો કેટલો બધો આનંદ આનંદ થાય, અને અનેક રંગના કમળ સરોવર ની અંદર ખીલ્યા હોય. જાત જાતના પક્ષીઓ અનેક જાતના હોય, જુદા જુદા રંગના હોય, જોવાનો કેવો આનંદ આવે એમ. અને એની શોભા જોઈને ભગવાન શિવ કે છે કે મારું મન ત્યાં એટલું સરસ લાગી ગયું. એટલું જ નહીં પણ ત્યાં અગાડી કુંજત, ત્યાં અગાડી હંસ, હંસો પણ સુંદર કલરવ સુંદર એમનો અવાજ ગાન કરી રહ્યા હતા. અને એ જગ્યા ઉપર એટલે પ્રાકૃતિકતા ખૂબ જ મનોરમ્ય હતી. એ પર્વત ચાર શિખર અને સરોવર એટલા બધા મનોરમ અને નયનરમ્ય હતા કે ત્યાં મન લાગી જાય. અને એ બધા પક્ષીઓ પણ સુંદર, હંસ પણ ત્યાં આગળ એ સરોવર ની અંદર વિચરતા હતા, ભમરાઓ પણ એ કમળના પુષ્પો ઉપર પોતપોતાનો આસ્વાદ રસ અને સુગંધ લઈ રહ્યા હતા. બસ એ જે સરસ મજાનું આ સ્થળ બતાવ્યું, હે ભવાની કેટલો આનંદ હશે દાંપત્ય જીવનનો, કેટલી સાહજિકતા હશે. પ્રશ્ન કર્યો કે આ કાગ ઋષિ ક્યાં રહે છે. ત્યારનું આટલું સુંદર સ્થળ, કાગ ઋષિ એક સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય પક્ષી નથી, એ નીલ પર્વત ઉપર આવી સુંદર મજાની જગ્યા, આશ્રમ જેવી જગ્યા ત્યાં નિવાસ કરી રહ્યા. જેમ કોઈ બહુ મોટો સંપન્ન હોય, રાજા હોય, તે મોટો રાજમહેલ બનાવીને રહે. આ કાગ તો ઋષિ છે, ભગવદ્ ભક્ત છે, તત્વવેત્તા છે, તો ક્યાં રહે છે. હિમાલયના નીલગીરીના પર્વતના શિખરોમાં ની વચ્ચે સરોવર છે, સરોવર ની વચ્ચે ત્યાં આગળ રહે છે. ઘણા બધા હંસ પણ ત્યાં આગળ રહે છે. અને બસ એનું સરનામું, એનું એડ્રેસ કયું ક્યાં રહે છે, એટલે જય ગીરી રુચિર બસઈ ખગસ. બસ એ પક્ષી કાગ ઋષિ નામનું પક્ષી આ સ્થળ ઉપર રહે છે. અને રહે છે એટલે એનું ઘર સરસ મજાનો આશ્રમ છે, પણ એનો એ પક્ષીનો ક્યારે નાશ થતો નથી. એક એક કલ્પ વીતી જાય ને, તો કલ્પ ભલે વીતી જાય, એક કલ્પ એટલે કેટલા વર્ષ થયા, ચાર યુગને ભેગા કરીએ ત્યારે એક કલ્પ થાય. એક એક યુગના વર્ષ કેટલા, સતયુગ, ત્રેતા, દ્વાપર અને કલી, એના એના ગણતરી કરતા આખો સરવાળો કરે તો કેટલા લાખ વર્ષ થાય છે. એટલા લાખ વર્ષ સુધી ત્યાં રહે છતાંય એનો નાશ, એનો અંત નહીં. તાસ નાશ કલ્પાંત નહીં, કલ્પને અંતે પણ એનો નાશ ન થાય, એનું મૃત્યુ ન થાય. કેવી મજા પડે, આપણો મૃત્યુનો ભય આમ સામે દેખાય ને એટલે માણસ કંપી જાય, ધ્રુજી જાય. અને અહીંયા તો મૃત્યુની વાત જ નહીં, આખો કલ્પનો કલ્પ વીતી જાય તો પણ નિરાંતે ભગવદ ભજન ની અંદર, ભગવદ સ્મરણ ની અંદર, ભગવાનના ધ્યાનમાં નિષ્ઠાપૂર્વક શાંતિથી, અને આવી મજાની સુંદર જગ્યા હોય ત્યાં, એ જગ્યા છોડીને બીજે ક્યાંય જવાની ઈચ્છા ન થાય, તો પાર્વતી આ પક્ષી કાગ ઋષિ ત્યાં આગળ નિવાસ કરે છે. હવે આમ જોવા જઈએ તો આ સૃષ્ટિની અંદર જે કઈ ભગવાનની માયા પ્રસરેલી છે એ પ્રકૃતિની અંદરની માયા છે ને, એમાં અનેક પ્રકારના ગુણદોષ રહેલા છે. પ્રકૃતિના ગુણ પણ છે અને દોષ પણ છે, જેમાં શરીર છે એ પ્રકૃતિ છે, એ આપણું શરીર પ્રકૃતિ, અને શરીર પુરુષ એટલે પ્રાણ અંદર છે તે, તો પુરુષ અને પ્રકૃતિ બંને ઓતપ્રોત થયેલા છે. તો અહીંયા કે છે માયા કૃત ગુણ દોષ અનેકા, માયાથી ઉત્પન્ન થયેલું આ શરીર, પ્રકૃતિ રૂપી શરીર, એમાં અનેક પ્રકારના ગુણ દોષ રહેલા છે. જ્યાં ગુણ હોય ત્યાં ઘડી આપણને સદગતિ ને ભગવદ ભક્તિ પ્રાપ્ત થાય, અને જ્યાં દોષ હોય ત્યાં વિકાર વૃત્તિઓ, વાસના અને મનમાં ક્લેશ ઉત્પન્ન થાય. તો આમ ગુણ દોષ યુક્ત આ શરીરની પ્રકૃતિ છે, અને આખું આખું જગત, આખી સૃષ્ટિનું સર્જન પણ ભગવાને જડ ચેતન ગુણ દોષમય વિશ્વ કિન્ન કરતા. શરીરની રચના અને સૃષ્ટિની રચના પણ ગુણ દોષ યુક્ત ભરેલી જ છે. કોઈ પણ સર્વગુણ સંપન્ન છે ને એક પરમાત્મા સિવાય, અને સર્વગુણ સંપન્ન હોય તો એક માત્ર પરમાત્મા, અને ગુણવિહીનતા જેમ માત્ર દોષ ને દુર્ગુણ હોય તો માત્ર આસુરી વૃત્તિ, રાક્ષસી વૃત્તિ. પણ દેવ પણ નહીં, રાક્ષસ પણ નહીં, કે જેને કહેવાય જળ ચેતનનું મિશ્ર સ્વરૂપ, એટલે મનુષ્ય શરીર. ગુણ અને દોષનું ભરેલું જે પ્રાપ્ત થયેલું આ ખોળ્યું એનું નામ છે મનુષ્ય. તો ગુણ અને દોષ પ્રકૃતિના દ્વારા આ શરીરની અંદર રહેલા જ છે, પડેલા જ છે, ભરેલા. અને એની અંદર આસક્તિ, અધ્યાસ, મોહ જેને કહેવાય, વારંવાર ના ભાઈ આ તો મારું છે, અહીંથી છોડીને ના જ જવું, મને બધા જવા જ ના દે, હું તો મારું કામ નહીં, એ મોહ. અરે આ શરીર છોડીને એકવાર જવાનું છે, પછી સાથે કોણ સાથે રહેવાનું? છતાંય ના ભાઈ, ઘર ગામ છોડીને, મારું ઘર ને પરિવાર છોડીને હું જવું નહીં, મારું કામ નહીં, મારું કામ. આ મોહ, પણ એ મોહ ક્યાં સુધી રહેવાનો? શરીર છોડીને જઈશું તો બધું છૂટી જવાનું છે. એટલે અહીંયા આગળ કે મોહ, વાસના, મનોજ આદિ અનેક જે જીવનના ની અંદર રહેલા અવિવેક, મોહ, મદ, ક્રોધ, અહંકાર, લોભ, આ બધા અવિવેક છે. ષડરિપુ જેને કહેવાય, અને ષડરિપુ એટલે જ અવિવેક, એટલે મોહ, મદ આદિ, મનોજ, વાસનાઓ વગેરે જે અવિવેક છે જીવનનો, તે એ જોઈએ તો આ મોહ આદિ ષડ રિપુઓ, ષડ વિકાર, ષડ વૃત્તિઓ, એ તો સમસ્ત સૃષ્ટિ, જ્યાં સુધી ભગવાનની જળ ચેતન સૃષ્ટિ છે ત્યાં સુધી દરેક સૃષ્ટિની અંદર, આ જળ ચેતન ની અંદર આ બધા જ પ્રકારના અવગુણ, અવિવેક, આ દોષ ભરેલા પડેલા છે. વ્યાપી રહેવું સમસ્ત જગમાં, આખા જગત ની અંદર આ બધું તો વ્યાપ્ત છે જ, ભલે જગતમાં વ્યાપેલું હોય, પણ જ્યાં નીલગીરી છે, નીલગીરી પર્વત, ત્યાં આગળી કાગ ઋષિ રહે છે, એ કાગ ઋષિના આશ્રમની આગળ આ કોઈ અવિવેક ત્યાં જઈ શકતા નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, વાસનાઓ, ક્લેશ, એ જે કઈ છે અભિનિવેશ, આ એ ક્યારેય પણ એ ગીરી નિકટ કબહુ નહીં. કાગ ઋષિના આશ્રમ સુધી નહીં, નીલ પર્વત સુધી જઈ શકતા નથી. તો કેટલો સરસ, કેટલો આનંદ હોય! કોઈ વિકૃતિઓ ત્યાં માણસના શરીરને સતાવે જ નહીં. શરીર પ્રકૃતિ હોવા છતાં, શરીર માયા હોવા છતાં, એ અવિવેક ત્યાંથી દૂર રહે. નીલ પર્વત સુધી કાઢવું જોઈએ, નિરાતે શાંતિથી વિકાર અનુવૃત્તિઓ એના વગર રહેવા, કોઈ પણ જાતનો અવિવેક હોય જ નહીં. સંયમ પૂર્વક સદાય સાત્વિકતાથી ત્યાં રહેવાય એવી જગ્યા. તો કે છે કે તેહગીરી નિકટ કબહુ નહીં જાય, આવી દુરાચારની વૃત્તિઓ એ મહેલામાં જ ના પેશે. જેમ કોઈ મહોલ્લો હોય, કોઈ વિસ્તાર હોય કોઈ ગુંડાનો, તો બીજો કોઈ પેસી શકે નહીં. એમ આ સદવૃત્તિઓ જ્યાં આગળ નિવાસ થતી હોય ત્યાં આ અવિવેક, કોઈ પણ અવિવેક એ નીલગીરીમાં નીલ પહાડની અંદર પ્રવેશ કરી શકતો જ ન. વિચાર કરો કેટલી ધાકશે કાગભૂષણની નું તપ કેવું હશે, એની ભક્તિ કેવી હશે, કે એની ધાકથી કોઈ અંદર પેસી ના શકે. નહીતર કે શાહી બનશે, બાળીને ખાક કરી નાખે જેમ ભગવાન શિવ. તો આટલા સુંદર સ્થળ અગાડી હે ઉમા, હું પણ ત્યાં અગાડી ગયો હતો એ વાત કાલે કરી.